શોધવું પડશે. આત્મા ભિન્ન, આશ્રવ ભિન્ન, આત્મા ભિન્ન, આશ્રવ ભિન્ન, એવું એને ભેદ જ્ઞાન જુદાઈ વારંવાર વારંવાર બહુ પ્રયત્ન માગે છે. આ સાધારણ વાત નથી. દુઃખ ના પરિણામ થાય ત્યારે દુઃખ થી આત્મા ભિન્ન છે એ વાત અસાધારણ છે, સાધારણ નથી. પણ જો એ દુઃખ વખતે હું આત્મા ભિન્ન છું ને દુઃખ ભિન્ન છે એવો વિચાર આવે ને તો દુઃખ ઘટી જાય. વખતે એ વખતે દુઃખનું વેદન એને ઓછું થઈ જાય. આ મંત્ર એવો છે કે એનું આયુષ પૂરું થવાનું હોય, એને કોઈ એવી તીવ્ર વેદના ને પીડા આવી ગઈ હોય ને ત્યારે આ મંત્ર હાથમાં રાખો કે દુઃખના પરિણામ પૂદગલના પરિણામ છે, પૂદગલના સંબંધથી થાય છે માટે એના છે, મારા સંબંધથી મારા આશરે થતા નથી. દુઃખના પરિણામ સ્વઆશરે ન થાય એટલે આત્માના પરિણામ નથી. પણ દુઃખ જ્ઞાનમાં જણાય છે, એ જ્ઞાન મારું, દુઃખ મારું નહીં. એ જ્યાં એ મરણ પથારીએ પણ વેદના પીડાતી હોય અને આવો ભેદ જ્ઞાનનો જો વિચાર કરે તો ભલે સમ્યક દ્રષ્ટિ ન હોય, અનુભવી કદાચ ન હોય, તો પણ એ વખતે એને શાંતિ થઈ જશે. જ્ઞાનનું અજ્ઞાન તો પ્રગટ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, આ હું રાગી છું અર્થાત આ હું રાગ કરું છું ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે. ઉપર મથાળું આવ્યું હતું કે અજ્ઞાની અજ્ઞાનને લીધે અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે, એનો ખુલાસો કર્યો કે ઇત્યાદિ વિધિથી આ હું રાગી છું એવી બુદ્ધિની થવાથી રાગાદિ કર્મનો એટલે કાર્યનો કર્તા પ્રતિભાસે છે. હું કરતા છું એમ એના જ્ઞાનમાં ભાસે છે. ભાવાર્થ, રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અવસ્થા પૂદગલ કર્મના ઉદયનો સ્વાદ છે, એ જડ કર્મના ઉદયનો રસ છે, ભાગ છે. તેથી તે શીત ઉષ્ણપણાની માફક પૂદગલ કર્મથી અભિન્ન છે. રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ પૂદગલ કર્મથી અભિન્ન છે અને આત્માથી અત્યંત સર્વથા ભિન્ન છે. ભિન્ન કરવા નથી, છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદ જ્ઞાન નહીં હોવાથી હું જ્ઞાનમય આત્મા છું અને રાગી તો પૂદગલ છે એવું ભેદ જ્ઞાન નહીં હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે. રાગ જ્યાં જ્ઞાનમાં જણાય છે ત્યાં આ સ્વાદ મારો છે એમ એને લાગે છે. જ્યાં બદામનો શીરો જીભ ઉપર પડ્યો ત્યાં એમ અજ્ઞાની જાણે છે કે આ સ્વાદ મારો છે. જ્ઞાની એમ જાણે છે કે આ સ્વાદ પૂદગલનો છે, આ સ્વાદ મારો નથી. જ્ઞાન ને આનંદનો સ્વાદ મારો છે અને આ શીરાનો મીઠાપણાનો સ્વાદ એ પૂદગલનો છે, એ મારો સ્વાદ નથી. સ્વાદ જણાય ખરો, સ્વાદ જણાય ખરો, પણ જે લોલુપી જીવ હોય એકાકાર થઈ જાય કે મને સ્વાદ આવ્યો. તને સ્વાદ આવ્યો કે સ્વાદ આવ્યો એનું તને જ્ઞાન થયું. જડનો સ્વાદ આત્મામાં ક્યાંથી આવે? એકાકાર થઈ જાય, એને જુદાપણું, જ્ઞાનનું જુદાપણું ભાસતું નથી કે આ સ્વાદ મારો જ છે. કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે દરેક અજ્ઞાની જીવનું જ્ઞાન સ્વચ્છ છે, શુદ્ધ નથી થયું પણ સ્વચ્છ છે, સ્વચ્છ છે. સ્વચ્છતાને લીધે રાગ દ્વેષ આદિનો સ્વાદ એટલે એનો જે પ્રકારે ભાવ છે તે શીત ઉષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા જે પ્રકારે એનો રસ હોય એ જ્ઞાનમાં જણાય છે, થતા જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું હોય, આત્મા જ જાણે રાગદ્વેષ રૂપે થઈ ગયો હોય એવું અજ્ઞાનીને ભાસે છે. હું જ જાણે દેહ રૂપે મનુષ્ય રૂપે હું થઈ ગયો છું ને, એમ રાગ રૂપે હું થઈ ગયો ને, હું જ દુઃખ રૂપે થઈ ગયો ને, એ મને ભાસે છે ઈ એનો પ્રતિભાસ છે ને એ ખોટો છે. તેથી તે એમ માને છે કે હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું ઇત્યાદિ વગેરે વગેરે, હું દુઃખી છું ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગ દ્વેષ આદિનો કર્તા થાય છે. કર્તા બની ગયો, સ્વામી બની ગયો એનો, એનો જ્ઞાતા નહી ગયો. રહેવું જોઈએ જ્ઞાતા પણે અને બહેનો કરતા પણે. કાં તો જ્ઞાતા થાય ને કાં જ્ઞાતા થાય ને કાં કરતા થાય, બે જ રસ્તો છે. જ્ઞાતા થાય તો જ્ઞાની બની જાય અને જો કરતા થાય તો અજ્ઞાની થઈ જાય. પણ એક સમયનો ખેલ છે, ગભરાવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. અનાદિકાળથી ભલે અજ્ઞાની હતો પણ આજે 92 નંબરની ગાથા વાંચતા એ બે ભાગલા પાડી દે, આમ જ્ઞાનને પકડી લે અને રાગને છોડી દે. દ્રષ્ટિમાંથી રાગને છોડે અને દ્રષ્ટિમાં જ્ઞાયકને પકડી લે, જ્ઞાન પ્રગટ થઈ જાય. જ્ઞાન પ્રગટ થતા રાગી તો પૂતગલ છે, હું રાગી નથી, હું તો જ્ઞાનમય આત્મા છું. એ 93 ગાથામાં જ્ઞાની અજ્ઞાનીને જે સ્થિતિ છે એ સ્થિતિ જ્ઞાનની છે. પણ જ્ઞાની જ્ઞાનનું જ્ઞાન તો પ્રગટ કરે છે. ઓલો ક્રોધ જાણીને ક્રોધ મારો એમ માને છે, ઓલો ક્રોધ તો જણાય છે, રાગદ્વેષ તો એના જ્ઞાનમાં જણાય છે, પણ એ એમ જાણે છે કે આ પૂતગલના પરિણામ છે, મારા પરિણામ નથી. એ 93 ગાથામાં એ જ્ઞાનીની વાત છે. દ્રષ્ટાંત એવો ને એવો કોપી ટુ કોપી આપશે. 92માં જે દ્રષ્ટાંત આપ્યો, જે વિગત આપી એ જ વિગત 93માં આપશે. પણ એ છેલ્લે એમ કહેશે કે આ રાગદ્વેષ પૂતગલના પરિણામ છે એ મારા જ્ઞાનમાં જણાય છે. રાગી તો પૂતગલ છે, હું તો જ્ઞાનમય આત્મા છું. તો જ્ઞાનનું જ્ઞાન તો પ્રગટ કરે છે, ઓલું જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે છે સમયે સમયે. એક સમયની ભૂલ છે, અભાવ છે. થઈ ગયો ટાઈમ. મને વિચાર એનો આવતો હતો, શ્રી સમયસારજી શાસ્ત્ર એનો કર્તા કર્મ અધિકાર કર્તા કર્મ અધિકાર ગાથા 93. 92 ગાથા પૂરી થઈ છે અને 93 ગાથા પણ એના જેવી જ કોપી ટુકો આવશે, એ જ વિષય છે. એનું મથાળો જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી. કર્મ એટલે જ્યારે આત્માને આત્માનું જ્ઞાન થાય છે ત્યારે અજ્ઞાનમય એવો જે રાગ, એવું જે કર્મ એટલે કાર્ય, એટલે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ ઉત્પન્ન થતા નથી. ત્યારે સમ્યક દર્શન પ્રગટ થાય છે, સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે, ત્યારે એની દશામાં મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન ઉત્પન્ન થતું નથી. જ્યારે જ્ઞાન થાય છે ત્યારે મિથ્યાત્વ ઉત્પન્ન થતું નથી, એમ હવે કહે છે આ ગાથામાં. પરને ન કરતો નિજ રૂપ નિજ આત્મને પર નવ કરે, એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. ગાથાનો અર્થ, જે પરને પોતારૂપ કરતો નથી અને પોતાને પણ પર કરતો નથી, તે જ્ઞાનમય જીવ કર્મોનો અકર્તા થાય છે, અર્થાત કરતા થતો નથી. એટલે કે રાગનો કરતા થતો નથી, રાગનો કરતા થતો નથી એટલે મિથ્યાત્વનો કરતા થતો નથી. ટીકા. જ્ઞાનથી આ આત્મા, જ્ઞાનથી એટલે આત્મજ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ એટલે તફાવત જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહીં કરતો અને પોતાને પર નહીં કરતો, પોતે જ્ઞાનમય થયો થકો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે, તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. હવે અજ્ઞાની જ્ઞાની બેને જે મૂળ સ્થિતિ શું છે. સ્થિતિ તો ભાણુંગાથામાં જે લખી એ સ્થિતિ લખશે દ્રષ્ટાંત, પણ બેની દ્રષ્ટિમાં ફેર પડી જાય છે. હવે ક્યાં દ્રષ્ટિમાં ફેર પડે તો અજ્ઞાન થઈ જાય છે, અને ક્યાં દ્રષ્ટિ સાચી કરે તો જ્ઞાન પ્રગટ થાય છે, એ આખી વાત આમાં લખેલી છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. અત્યારે હવે હમણાં જે ચાલશે એ જ્ઞાનીને અજ્ઞાની ન લેવો, પણ વસ્તુની સ્થિતિ શું છે એમ. આત્મા પણ છે અને દેહ પણ છે, અને દેહ જ્ઞાનમાં જણાય છે બસ. હવે અજ્ઞાનીને પણ દેહ જ્ઞાનમાં જણાય, અને સાધક જ્ઞાની હોય એને પણ દેહ જણાય. એટલે દેહનું અસ્તિત્વ છે અને આત્માનું અસ્તિત્વ છે, એ તો બધા પાડશે ને. ઠીક, દેહ જ્ઞાનમાં જણાય એ બધા પાડશે ને. અજ્ઞાની હોય એનું જે દેહ હોય એ પણ એના જ્ઞાનમાં જણાય, અને જ્ઞાની હોય તો જે દેહ હોય સંયોગ એ તો જ્ઞાનમાં તો જણાય. હવે બે ને જ્ઞાનમાં શરીર તો જણાય છે, તો એક એમ કે છે કે આ શરીર મારું છે, અને બીજો એમ કે છે કે આ શરીર મારું નથી, મારું તો જ્ઞાન છે. શું ફેર પડ્યો? અજ્ઞાની છે એમ કે છે કે આ શરીર મારું છે, જ્ઞાની એમ કે છે કે જ્ઞાન મારું છે અને શરીર મારું નથી. બરાબર છે. આ જે મેં સ્થૂળ વાત કરી એને હવે આપણે અંદરમાં ઉતારવી છે. જેમ દેહ પર છે એમ જેમ દેહ છે એ નોકર્મના પરિણામ છે, આ પૂદગલના પરિણામ છે. આ છે ને એ ચેતનના પરિણામ નથી, પૂદગલના પરિણામ. પૂદગલ એટલે જે આંખે પાંચ ઇન્દ્રિય દ્વારા જણાય, અને જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય એને પૂદગલ કહેવામાં આવે છે. તો જેમ આ પૂદગલના પરિણામ છે એમ રાગ દ્વેષના પરિણામ પણ, વ્રતના પરિણામ અને અવ્રતના પરિણામ, પુણ્યના પરિણામ અને પાપના પરિણામ, એ બે પ્રકારના જે પરિણામો છે એ પણ પૂદગલના જ પરિણામ છે. જેમ શરીર પૂદગલની અવસ્થા છે એમ રાગ દ્વેષમોહના પરિણામ પણ પૂદગલના જ પરિણામ છે. એ જીવની જાતના નથી, માટે જીવના નથી, જીવના સંબંધથી થતા નથી, પણ પૂદગલના સંબંધથી થાય છે, માટે એના છે. જેના સંબંધથી થાય એ એના છે. એટલે પરિસ્થિતિનું પહેલા જ્ઞાન કરે છે. શરીર છે, આત્મા છે, આત્મામાં જ્ઞાન થાય છે, શરીર એમાં જણાય છે, બેને શરીર જણાય છે. એક કે છે કે જ્ઞાન મારું, બીજો કે છે કે શરીર મારું. એક જ્ઞાની અને બીજો અજ્ઞાની. બરાબર છે. સ્થિતિ તો જેમ છે એમ છે, એના જોવા જોવામાં ફેર છે. એક જ્ઞાનને પકડે છે અને શરીરને બિન જાણે છે, અને બીજો જ્ઞાનને છોડે છે અને શરીરને ગ્રહે છે કે શરીર મારું. બરાબર. એવી રીતે અંદરની હવે આ રમત બતાવશે. અંદર સૂક્ષ્મ વાત આવશે, પણ આ જ સમજવા જેવી છે. આ સમજે બેડો પાર છે, અને સમજાય એવી છે, ન સમજાય એવો પ્રશ્ન નથી. જેમ દ્રષ્ટાંત આપે, જેમ ટાઢી ઊની અવસ્થા જે થાય છે, જેમ શીત અને ઉષ્ણ, ટાઢી અવસ્થા અને ગરમ અવસ્થા, એનો જે અનુભવ, અનુભવ એટલે એનું જ્ઞાન, ટાઢો પદાર્થ બરફ હોય તો આ બરફ ઠંડો છે એવું જ્ઞાન થાય, અને ગરમી હોય ઉષ્ણતા તો એમ ભાસ થાય કે આ પદાર્થ ઊનો છે, ગરમ છે એમ પોતાના જ્ઞાનમાં જણાય. કેમ કે ટાઢી ઊની અવસ્થા એનામાં જ્ઞેયપણું છે, અને એ જ્ઞેય હોવાથી પોતાના જ્ઞાનનો વિષય થાય છે. તો જેવી અવસ્થા હોય એવું જ્ઞાન જાહેર કરે કે આ પદાર્થ ટાઢો છે, આ પદાર્થ ઊનો છે. શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ, એટલે નિમિત્તપણે એ જ્ઞેયપણે પોતાના જ્ઞાનમાં જણાય છે. અનુભવ એટલે વેદન ન લેવું, અનુભવ એટલે જ્ઞાન. એમ શીત ઉષ્ણનો અનુભવ એટલે જ્ઞાન કરાવવામાં સમર્થ, એવી શીત ઉષ્ણ પૂદગલ પરિણામની અવસ્થા. હવે ટાઢી ઊની જે અવસ્થા છે એ આત્માની છે કે પૂદગલની છે નક્કી કરવું પડશે. 100% જો દ્રષ્ટાંતમાં 100% તમે આ પાડશો તો પાછો સિદ્ધાંતમાં તમારે હા તો પાડવી પડશે, માટે સમજીને આ પાડજો. આમાં ઉમા જરા કઠણ તો પડશે, ઉમા કઠણ પડશે, આ તો હાવ બધા હા પાડશે. આમાં હું કહું કે હાથ ઊંચા કરો તો એકો એક હાથ ઊંચા કરશે. કે હવે ટાઢીઓની અવસ્થા તો જીવની ક્યાંથી હોય, તો અચેતન જળ છે, પૂતગલ છે, એ તો પૂતગલની જ અવસ્થા છે. હવે જો એ સમજી શકે એમ છે તો એની જેમ જેમ એ પૂતગલના પરિણામ છે, એની જેમ અંદરમાં થતા જે રાગાદી પરિણામ એ પણ પૂતગલના છે એમ કહેશે. એનું આપણે હજી સ્પષ્ટીકરણ કરશું, અને જરા કઠણ પડશે તો જરા સ્પષ્ટીકરણ કરશું તો જ સમજાશે. હજી તો કે છે કે શીત ઉષ્ણ પૂતગલ પરિણામની અવસ્થા, એ જે અવસ્થા છે, પરિણામ છે, એ પૂતગલના છે અવસ્થા. પૂતગલથી અભિન્નપણાને લીધે સોનાના પરિણામ સોનાથી અભિન્ન છે, એમ ટાઢીઓની અવસ્થા થાય છે એ પૂતગલથી અભિન્ન છે. એ કઈ આત્માના પરિણામ નથી કે આત્માથી અભિન્ન થઈ જાય, એ તો જુદા પરિણામ છે. તો પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. શું ભિન્ન છે? કે ટાઢીઓની અવસ્થા કોની છે? કે પૂતગલની છે. પૂતગલના પરિણામ હોવાથી પૂતગલથી એ પરિણામ અભિન્ન છે. તેથી આ આત્માથી પૂતગલના પરિણામ એવા ટાઢાઓના પરિણામો આ આત્માથી સદાય શબ્દ લેખો છે. સદાય એટલે ત્રણેય કાળ, અત્યંત એટલે સર્વથા ભિન્ન છે. ટાઢીઓની અવસ્થા એટલે કે પૂતગલના પરિણામ આત્માથી ત્રણેય કાળ ભિન્ન છે. કોઈ કાળે પણ આત્માથી અભિન્ન થાય તો આત્મા પૂતગલમય થઈ જાય, જડ થઈ જાય. આત્મા ટાઢો ઉનો ન થાય, ટાઢા ઉનાનું જ્ઞાન થાય આત્મામાં, પણ આત્મા ટાઢો ઉનો થાય નહીં. દેહમાં તાવ આવે તો
આત્માને ક્યાં તાવ આવે?
નહીં નહીં, તો દેહ ઉનો થયો. દેહ ઉનો થયો કે આત્મા? દેહ શરીર ઉનું થયું. શરીર તો પૂતગલ છે, અભાવ છે કે નહીં? એમાં લખ્યું આત્મા સદાય અત્યંત ભિન્ન છે એનાથી, બરાબર. અને હવે આગળ હજી દ્રષ્ટાંત છે, અને પછી સિદ્ધાંતમાં જરા. અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ, જો તે પ્રકારનો અનુભવ એમ કેમ લખું કે ટાઢો પદાર્થ હોય તો ટાઢો પદાર્થ છે એવું જ્ઞાન થાય, ઉનો પદાર્થ હાથમાં આવે તો એમ થાય કે આ પદાર્થ ઉનો છે, ગરમ છે એમ લાગે. ગરમ પાણીની થેલી હોય તો એમ લાગે કે આ પદાર્થ અત્યારે ઉષ્ણ છે, અને બહુ તાવ ચીડો હોય ને બરફ હાથમાં લે માથે મૂકવા તો કે આ પદાર્થ ટાઢો છે. એટલે તે પ્રકારનો અનુભવ, એટલે જે જે પદાર્થ જે જે ભાવે હોય તે તે પ્રકારે અહીંયા જ્ઞાન થાય છે. જ્ઞાન અહીંયા થાય છે, અને ટાઢાઓના અવસ્થા ક્યાં થાય છે? એ બહાર, આત્માની બહાર, આત્માની બહાર છે ને એ તો, બરાબર. એના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ, તે પ્રકાર એટલે જેવો જેવો પદાર્થ હોય તેવો તેવો અનુભવ થાય. ખાટો પદાર્થ લીંબુનો હોય તો આ પદાર્થ ખાટો છે એવું જ્ઞાન થાય, કે આત્મા ખાટો થઈ જાય નહીં. તો ખાટાનું જો જ્ઞાન થાય તો જ્ઞાન પણ ખાટું થોડું થાય કે ન થાય? જ્ઞાન ન થાય ખાટું, જ્ઞાન તો જ્ઞાન જ રહીએ ક્યાંથી, બરાબર છે? સમજાય એવી વાત છે. તે પ્રકારનો અનુભવ, અનુભવ એટલે જ્ઞાન, આત્માથી અભિન્નપણાને લીધે જે જે પદાર્થ જે સ્વરૂપે છે તે તે સ્વરૂપે અહીંયા જ્ઞાન થાય, તો એ જ્ઞાન છે એ આત્માથી અભિન્ન છે, અને ઓલો પદાર્થના પરિણામ એનાથી અભિન્ન છે, તેથી આત્માથી જુદા છે. અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. આ જ્ઞાન જે આત્માનું થયું એ પૂતગલથી તદ્દન ભિન્ન છે. દ્રષ્ટાંત પૂરો થયો, હવે સિદ્ધાંત. સિદ્ધાંતમાં આપણે બીજા દાખલા આપવા પડશે ત્યારે સમજાશે. તેવી રીતે પેલા તો હું થોડું વાંચી જાઉં છું અને પછી સમજાવીશ. તેવી રીતે જેવી રીતે ઓલી વાત છે એવી રીતે આ છે અંદરમાં, એમાં કઈ ફેર નથી. તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ, એવી અનુભવ કરાવવામાં સમર્થ એટલે જ્ઞાન કરાવવામાં સમર્થ નિમિત્તપણે, એવી રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ, આદિ બધા લઈ લેવા, બધા વિકારી પરિણામ જેટલા જીવમાં થાય છે એટલા બધા પરિણામ લઈ લેવા, હિંસાના પરિણામ, અહિંસાના પરિણામ, વ્રતના પરિણામ, અવર્તના પરિણામ, સામાયિકનો વિકલ્પ, પ્રતિક્રમણનો વિકલ્પ, પ્રત્યાખ્યાનનો વિકલ્પ, ભગવાનની પૂજાનો વિકલ્પ, ભગવાનની ભક્તિનો વિકલ્પ, રાગ, એ બધાય પ્રકારના જેટલા પરિણામ વિભાવ ભાવ જીવની પર્યાયમાં થાય તે બધાય રાગ દ્વેષ સુખ દુઃખ આદિ આકુળતા થાય, હર્ષ ને અહર્ષનો ભાવ થાય, એ બધા ભાવો આદિ રૂપ સુખ દુઃખ આદિ રૂપ પૂદગલ પરિણામની અવસ્થા, એ બધા પૂદગલના પરિણામ છે, જે અનાદિકાળથી જીવના પરિણામ ભાસે છે એ સર્વજ્ઞ ભગવાન એમ કહે છે કે તું જેને જીવના પરિણામ માની બેઠો છો એ પરિણામ પૂદગલના છે, એ પરિણામ તારા નથી. હવે જુઓ, એની અંદર વ્યવહાર નહીંથી જોવામાં આવે તો રાગ દ્વેષ સુખ દુઃખ આદિના પરિણામ જીવના છે, વ્યવહાર નહીંથી જોવામાં આવે તો. હવે વ્યવહાર નહીંથી જોવામાં આવે એટલે શું? એટલે શું કે જેને ભેદ જ્ઞાનનો અભાવ છે, આત્માનું ભાન નથી, એવા અજ્ઞાનીની દ્રષ્ટિથી જોવામાં આવે તો એ પરિણામ છે, એની પર્યાયમાં થાય છે, તો તે પરિણામ તે જીવના પરિણામ છે, ચિદ વિકાર છે, ચેતનનો વિકાર છે, ચિદ વિકાર છે. સમજી ગયા? વ્યવહારને જોવામાં આવે તો એ પરિણામ જીવના છે, પણ નિશ્ચય નહીંથી જોવામાં આવે એટલે આત્માના સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો એ પરિણામ પૂદગલના છે, એ પરિણામ જીવના નથી, જીવની જાતના નથી, જીવને આશ્રય થતા નથી, એનો અભાવ થઈ જાય છે, માટે ખરેખર એ પરિણામ જીવના નથી. પર્યાય દ્રષ્ટિથી એમ ભાસે છે કે આ પરિણામ મારા છે. હવે આ પરિણામ મારા છે એમ જે ભાસ થાય છે એ જ અજ્ઞાન છે. આ રાગાદી પરિણામ મારામાં થાય છે, મારા છે, હું એનો સ્વામી છું, હું એનો કરતા છું, હું એનો ભોગતા છું, એ જ અજ્ઞાન થયું. હવે એવું અજ્ઞાન અનાદિનું જે ચાલે છે એ કેમ ટળી જાય? પ્રયોજની છે. આ તો ખાસ જરૂર છે, નહીતર એકાંતે કોઈ નિશ્ચયભાસી થઈ જાય. હા, વ્યવહાર નહીં એટલે કે પરિણામની સાઈડથી જોવામાં આવે, પરિણામ ઉપર લક્ષ રાખીને જોવામાં આવે તો એ પરિણામ ચિદ વિકાર, ચેતનનો વિકાર છે, રાગ દ્વેષ મોહના એ પરિણામ, અજ્ઞાની એનો સ્વામી થઈ એનો કરતા અને ભોગતા બને છે. હવે એનો સ્વામી થવું અને એનું કરતા ભોગતા થવું એ તો સંસાર છે, દુઃખદાયક દશા છે, એ અજ્ઞાન છે, મિથ્યાર્થ છે. હવે એનો કેમ અભાવ કરવો અને પર્યાયમાં રાગના સ્થાને વિતરાગતા કેમ પ્રગટ થાય, પર્યાયમાં મિથ્યાત્માના સ્થાને સમ્યક દર્શન કેમ પ્રગટ થાય, પર્યાયમાં દુઃખ છે એના સ્થાને આત્મિક સુખ કેમ પ્રગટ થાય, એ સુખી થવાનો રસ્તો જો તમારે જોવો હોય તો તમે થોડોક અપેક્ષા ફેરવીને જુઓ, એ સ્થિતિને આમ સ્વભાવની સામે જઈને જો તો એ પરિણામ તમને તમારા નહીં લાગે, એમ કહે છે. દ્રષ્ટિ ફેરવીને જુઓ. જેમ કે પાણી ઉષ્ણ થયું, પાણી ઉષ્ણ થયું તો પાણીની પર્યાય ધર્મથી જોઈએ તો એ પાણી ઊનું થયું છે, પાણીની અવસ્થા ઉષ્ણ છે, બરાબર? પર્યાય ધર્મ, એનો ઉષ્ણ થવાનો એક પર્યાય ધર્મ છે, તેથી થયું છે, અગ્નિથી થયું નથી, પણ એના પર્યાય ધર્મથી થયું છે. તો પર્યાય ધર્મ એટલે પર્યાયનો સ્વભાવ એક સમયનો, એના તરફથી જુઓ તમે તો એ પાણીના પરિણામ છે, પાણીના પરિણામ છે. હવે એમ કહે છે આચાર્ય મહારાજ કે તમે એ અપેક્ષાએ તો જોયું છે પાણીને, પણ તમારે ઠંડા પાણીની પ્રાપ્તિ કરવી હોય, ખતખતું પાણી ન પીવું હોય, તો તમે એક બીજી દ્રષ્ટિથી પાણીને જુઓ. પાણીનો ત્રિકાળ સ્વભાવ જે શીતળ છે એની દ્રષ્ટિથી જોવામાં આવે તો એ પાણીના સ્વભાવની આરે આ ઉષ્ણ પર્યાય મળતી આવતી નથી. એટલે શીતળ સ્વભાવ પાણીનો છે તો આ ઉષ્ણતા છે અગ્નિની છે, પાણીની નથી. કેમ કે પાણીનો શીતળ સ્વભાવ છે. શીતળ સ્વભાવથી આને મેળવો તો શીતળ સ્વભાવ પાણીનો છે તો ઉષ્ણતા પાણીની નથી, તો ઉષ્ણતા અગ્નિની છે. હવે એક જ સમયમાં એક સમય એક જ રાખો, હજી પાણીને ઠંડુ પડવા ન દેવું. ગરમ છે ત્યારે વિચારવાની વાત છે, ટાઢું થઈ જાય પછીની વાત નથી. કે એ પાણીની અવસ્થા ઊની છે એ વખતે પાણીના પર્યાય ધર્મથી જોવામાં આવે તો એ પર્યાય તે સમયે ઉષ્ણ થઈ છે માટે તે પાણીના પરિણામ છે, પાણીની વિકૃત અવસ્થા છે, વિપરીત અવસ્થા છે. હવે આપણે જોઈ છે ઠંડુ પાણી, આપણે પ્રાપ્ત કરવું છે ઠંડુ પાણી, બરાબર છે? આ વ્યવહાર નહીં નું કથન, પર્યાય ધર્મને બતાવે તે વ્યવહાર નહીં છે. વ્યવહાર નહીં થી જોવામાં આવે તો પાણીની પર્યાય ઉષ્ણ થઈ છે. હવે પાણીના સ્વભાવની સમીપે જઈને જુઓ તો પાણી શીતળ છે એ વખતે. હો હવે શીતળ સ્વભાવની હારે જ્યાં મેળવા જાય આને ત્યાં મળતો નથી, તો આ પાણીનો ધર્મ નથી, તો આ ઉષ્ણતા કોનો ધર્મ છે? કે અગ્નિનો. તો પછી આ પરિણામ કોના છે? કે અગ્નિના છે, પાણીના નથી. કેમ કે અગ્નિની હારે મળે છે એનું લક્ષણ. તો જેની સાથે જેનું લક્ષણ ચિહ્ન મળતું આવે એ પરિણામ એના, આના નહીં. કેમ કે શીતળ પાણીની સાથે આ ઉષ્ણતા મળતી આવતી નથી, માટે એ પરિણામ અગ્નિના છે પણ એ પરિણામ પાણીના નથી. કેમ કે પાણીની જાત દેખાતી નથી, એમાં પ્રવાહી પણ દેખાય છે પણ શીતળતા પણ દેખાતું નથી. પ્રવાહી તે ન જોવું, એનો અસાધારણ સ્વભાવ પાણીનો શીતળ એનાથી મેળવો, તો એની હારે મળતો નથી. ત્યારે એ કે પાણીના પરિણામ નથી પણ એ પરિણામ તો અગ્નિના છે. અગ્નિ એમાં વ્યાપક છે, અગ્નિ કરતા થઈને અગ્નિનું એક કાર્ય છે, પાણીનું એક કાર્ય નથી. પાણી તો શીતળ છે. એવી રીતે આત્મા છે અનાદિકાળથી પોતે ભૂલો પડેલો છે, પોતાના સ્વભાવનું એને ભાન નથી. આત્માનો મૂળ સ્વભાવ શું એને ખબર નથી. એટલે આત્માનું અજાણપણું, અજ્ઞાન, એનાથી જીવ ચાર ગતિનું દુઃખ ભોગવે છે. હવે એ દુઃખનો અભાવ થઈ અને એને આત્મિક સુખ કેમ પ્રગટ થાય, અને અલ્પકાળમાં પૂર્ણ આનંદ એવો મોક્ષની પ્રગટતા કેમ થાય, એનો ઉપાય બતાવતા ધર્મી ધર્માત્મા પુરુષો એમ અહીંયા સમજાવે છે આ ગાથામાં કે ભાઈ તારી પર્યાયમાં જે રાગ થયો, એક રાગ શબ્દ લેવો, એવો બધા વિકાર લઈ લેવા ચૂકતે, એમાં પછી વિસ્તાર કરવાની જરૂર નહીં. બધા લીલા પાપના પરિણામ, પુણ્યના પરિણામ, દયા દાન બધા પરિણામ, એક રાગ, બસ એક રાગ લીધો ત્યાં વિકારી પરિણામ લેવા. હવે જયારે એ પર્યાયમાં રાગ થાય છે ત્યારે એ રાગ કથનચિત જીવના પરિણામ છે અને કથનચિત એ પૂતગલના પરિણામ છે. તો કે છે કે જયારે તું પર્યાય ધર્મથી જો તો એ પર્યાય જીવની છે. જીવ પોતે સ્વભાવને ભૂલીને ચારિત્ર ગુણની વિકૃત અવસ્થા રાગ થઈ છે. પર્યાય ધર્મથી જો તો એ પરિણામ જીવના છે. હવે એ જીવના પરિણામ છે એવી દ્રષ્ટિ રાખી રેખા કરો તો સંસાર ઉભો રહીએ તો વિતરાગ ભાવ પ્રગટ થાય નહીં. આપણે કરવો છે રાગનો નાશ અને વિતરાગ ભાવની પ્રગટતા. પ્રયોજન બધાને એ છે. રાગનો નાશ એટલે મિથ્યાત્વ નાશ કેમ થાય ને કેમ સમ્યક દર્શન રૂપે વિતરાગ પ્રગટ થાય. તો હવે કે છે કે તું દ્રષ્ટિ ફેરવીને જો કે રાગને જીવના પરિણામ કયા છે વ્યવહારને એ કયા છે, એટલે કે પર્યાય ને વિષય કરે એ જ્ઞાનની પર્યાયને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. જે જ્ઞાનની પર્યાયને વિષય કરે, પર્યાય માત્રને પ્રસિદ્ધ કરે, તે જ્ઞાનની પર્યાયના વ્યવહાર નહીં છે. હવે વ્યવહાર નહીંથી જોતા એ જીવના પરિણામ દેખાય છે. હવે આપણે રાગનો એનો અભાવ કરવો છે અને રાગના સ્થાને વિતરાગ ભાવ પર્યાય પ્રગટ કરવી છે. ઈ કેમ કરવી? તો કે છે, સાંભળ, હવે તું એ વાતને ગૌણ કર, પર્યાયમાં રાગ થાય છે એના ઉપરથી લક્ષ છોડીને તારા સ્વભાવ પર જો. તો જ્યાં આમ સ્વભાવ તરફ જોઈશ તો આત્મા તો વિતરાગની મૂર્તિ છે. આત્મા જે છે, જીવ તત્વ સામાન્ય જે છે શુદ્ધ આત્મા, એ તો વિતરાગની પ્રતિમા છે. એમાં તો વિતરાગી પ્રતિમા તો રાગ છે જ નહીં. સ્વભાવમાં રાગ નથી, પર્યાયમાં રાગ છે. રાગ કેમ ટળે એનો ઉપાય કે સ્વભાવ તરફ જોતા હું તો વિતરાગીની પ્રતિમા છું, નિરાગી પરમાત્મા છું. એમ જ્યાં શુદ્ધ આત્માનું લક્ષ્ય કરીને જ્યારે એ જોવે છે ત્યારે આ વિતરાગી સ્વભાવ મારો અને આ રાગ એ મળતો આવતો નથી, મળતો આવતો નથી. શીતળ પાણીની આરે ઉષ્ણતા મળતી આવતી નથી, બરાબર છે. એમ આ વિતરાગી પરિણામ શુદ્ધ આત્મા છે, શુદ્ધ આત્મા દ્રવ્ય વિતરાગી, અને આ રાગ પર્યાયનો. તો જેવું સામાન્ય એવું વિશેષ જોઈએ, જેવું દ્રવ્ય એવી પર્યાય જોઈએ, તો આત્મા શુદ્ધ ચિદાનંદ વિતરાગી મૂર્તિ છે અને આ પરિણામમાં રાગ થાય છે. તો આ પરિણામ મારા નથી, મારી આરે મળતા આવતા. ઈ વાં નજર કરીને પછી એ નજર કર, અહીંયા નજર કરી અને અહીંયા નજર કર કે ના, આ પરિણામ મારી આરે મળતા નથી. માટે આ પરિણામ તો બીજાના છે. તો બીજાના છે એ કોના છે? જેમ શીતળતા અમે જોઈ અને ઉષ્ણ પાણીની પર્યાય એ અગ્નિના સંબંધથી થાય છે, માટે અગ્નિના પરિણામ છે. એમને ખ્યાલ આવ્યો કે નહીં? એમ જ્યાં સ્વભાવ ઉપર નજર કરી અને અહીંયા નજર કરી કે આ મળતો મારો પરિણામ મળતા નથી, માટે મારા તો એ બધા પુદ્ગલના પરિણામ છે, એ મારો સ્વભાવ નથી. એમ જાણીને તે સ્વભાવનો અનુભવ કરીને જોયે છે તો પર્યાયમાં વિતરાગ ભાવ પ્રગટ થાય છે. પર્યાયમાં રાગ એટલે મિથ્યાત્વ રહેતો નથી, સમજી ગયા? એમ જો એ સ્વભાવ દ્રષ્ટિથી જોશે તો જ એને અનુભવ થશે, નહીં તો ક્યાંથી મેળવણી થાય? આપણે પાણીની મેળવણી કેવી સુંદર થઈ ગઈ, તો ઉષ્ણતા એનો ધર્મ નથી, પાણીનો શીતળ સ્વભાવ છે. અને તો ઉષ્ણતા એ આ સ્વભાવ પાણીનો નહીં તો કોનો? કે અગ્નિનો. આ અગ્નિ અહીંયા આવી ગઈ. અરે એ અગ્નિ અહીંયા આવી ગઈ, અગ્નિ જ છે. અગ્નિ ક્યાં આવી છે? અગ્નિ છે એ ઉષ્ણતા ધર્મ છે, લક્ષણ એ અગ્નિનું છે, પાણીનું છે નહીં. તો પછી કેના પરિણામ છે? નિશ્ચયથી, નિશ્ચયથી એ પરિણામ અગ્નિ ના જ છે. અગ્નિ વ્યાપક છે, એમાં અગ્નિ પસરી છે, પાણી એમાં પસરી નથી. પાણીની શીતળતા જે છે એ ઉષ્ણતામાં જાતી નથી. પાણીનો જે શીતળ સ્વભાવ છે એ એમાં વ્યાપક ફેલાવો પસરોતો નથી. તો એમાં પસરે છે કોણ? અગ્નિ. તો આ અગ્નિના પરિણામ છે, આ પાણીના પરિણામ નથી. એમ જાણીને પછી ઠારવાનો પ્રયોગ કરે તો ઠરી જાય ને પાણી શીતળ હાથમાં આવી જાય. પણ આ પાણીના પરિણામ, આ પાણીના પરિણામ, પાણી ઊનું થયું, પાણી ઊનું થયું, પાણી ઊનું થાય જ નહીં. શું કહ્યું? પાણી જરા સૂક્ષ્મ આવ્યું પાછું. પાણી ઊનું થવું અશક્ય છે. પાણી ઊનું નથી થયું, ઊનું કોણ થઈ છે? અગ્નિ ઊની થઈ છે. હા, સમજી ગયા? આ એવી એક સુંદર વાત સમયસારમાં છે કે ન્યાલ થઈ જાય, સમ્યક દર્શન થઈ જાય, એવી આમાં વાત લખેલી છે. જો એક બે દ્રષ્ટાંત આપ્યા એટલે હવે જરા હળવું થયો ખ્યાલમાં આવશે. એટલે ક્રોધના જે પરિણામ છે એ પુદગલના પરિણામ છે, એ જીવના પરિણામ નથી. કેમ કે જીવની હારે મેળવવા જાઉં છું તો મળતા નથી, હું તો શુદ્ધ છું ને આ તો પરિણામ ક્રોધના અશુદ્ધ છે. તો અશુદ્ધતા તો પુદગલની છે, અશુદ્ધતા જીવની નથી. કેમ કે જીવ શુદ્ધ છે તો મારી હારે મળતા પણ નથી, માટે મારો નથી. તો શું કે એની મારાપણાની જે બુદ્ધિ સ્વામીપ્ત બુદ્ધિ એ છૂટી ગઈ, અને સ્વામી પણ છૂટ્યું તો કરતા બુદ્ધિ છૂટી, કરતા બુદ્ધિ છૂટી તો ભોગતાપણાની બુદ્ધિ છૂટી. તો એ પરિણામ કોના છે, કે ના ખાતામાં ખતવા કે પુદગલના ખાતામાં, એ મારો ભાવ નથી. હું તો રાગથી છૂટો પડી ગયો અને દ્રવ્ય દ્રષ્ટિ થઈ, દિવ્ય દ્રષ્ટિ થઈ. દિવ્ય દિવ્ય દ્રષ્ટિ થતાં દ્રવ્ય દ્રષ્ટિ થાય. આત્માને જોવો એ દિવ્યતા છે. પરિણામને જોવાનું બંધ કરીને આત્માને જોવે અને પછી જોવે આ તો રાગની જગ્યાએ વિતરાગ ભાવ થાય. એકવાર ગુરુ શિષ્ય એક ગુરુ હતા, જ્ઞાની હતા, અને એક શિષ્ય આવ્યો સમજવા માટે. તો એને વાંચેલું ખરું શિષ્ય. શિષ્ય આવીને કહે ગુરુને કે ગુરુજી મારે એક આજ પ્રશ્ન છે આપને પૂછવાનો છે, પ્રશ્ન પૂછવા આવ્યો છું. ખુશીજીભાઈ પૂછો શું છે. તો કે રાગ છે એ જીવના પરિણામ છે, આપ એમ કહો છો કે પુદગલના પરિણામ છે, પણ જીવના પરિણામ છે કે નહીં તમે મને હા પાડો કે ના પાડો. હું એ નક્કી કરવા આવ્યો છું કે આત્માના જ પરિણામ, રાગદેશ તો આત્મામાં થાય ને, કઈ ભીતમાં થોડાક થાય. એમ શિષ્ય પ્રશ્ન લઈને આવ્યો, રાગદેશ સુખ દુઃખ કઈ દુઃખ કઈ જળને થાય, દુઃખ તો ચેતનને થાય. તો સાહેબ એ નક્કી કરવા આવ્યો છું કે રાગ છે એ જીવના પરિણામ છે કે નહીં તમે હા પાડો કે ના પાડો. તો કીધું બે શાંતિથી જો ભાઈ તારો પ્રશ્નનો જવાબ હું પછી આપીશ, પણ જવાબ આપ્યા વગર નહીં રહું, તું ભૂલી જઈશ તો પણ હું યાદ કરાવીશ તને. તારા પ્રશ્ન લઈને આવ્યો છે એનો જવાબ તું હું તને આપીશ. હવે હું કહું છું એ એક તું મારું કામ કરી દે, પછી તારા પ્રશ્નનો હું ઉત્તર આપીને કામ કરું. તું એક કામ મારું કર, પછી તારું કામ હું કરી દઉં. તો કે મંજૂર, પણ પછી જવાબ તો આપશો ને. કે જવાબ મેં કહ્યું કે જવાબ ચોક્કસ આપીશ, કદાચ તું ભૂલી જઈશ ને તો તને જવા નહીં દઉં. અને ગુરુ પણ એવા એના માથાના કે હું તને જવાબ આપીશ આપીશ ને આપીશ તો મૂંઝામાં, સમજી ગયા. પણ એની પહેલા એક મારું કામ થોડું કરી દે, ભલે ખુશીથી આ ફરમાવો એ કામ કરવા તૈયાર છું. તો કે જો તું બે શાંતિથી, તારી પર્યાયમાં રાગ દેખાય છે ને? તો કે મારી પર્યાયમાં રાગ થાય છે ને, મને તો એમ જ લાગે છે કે જીવના જ પરિણામ છે, મારા જ પરિણામ છે. દુઃખ આત્મામાં ન થાય તો ક્યાં થાય? ધીરો થા, શાંતિથી હું તને કહું. જો હવે તું એ રાગ દેશે સુખ દુઃખ જે જણાય છે તારા જ્ઞાનમાં એને ગૌણ કર, અને તારું જ્ઞાનમય આત્મા છે એની સામે તું જો એકવાર, અને એ જોઈ અને પછી એમાં ડૂબકી મારી એના દર્શન કરીને આવીને તું મને કે, પછી આપણે ચર્ચા કરીએ તારા પ્રશ્નનો, ભલે કે એમાં વાંધો નથી કઈ. પછી એને શું કર્યું કે પોતાનો ઉપયોગ જે રાગ ઉપર હતો એ હટાવી અને જ્ઞાયક ઉપર ઉપયોગ લઈ ગયો અને જ્ઞાયકના દર્શન કર્યા. ગુરુએ કહ્યું એમ કર્યું, અને અહીંયાની ત્યાં એને નિર્વિકલ્પ અનુભવ થયો અને એ પગમાં પડી ગયો ગુરુના. ગુરુ સમજી ગયા, ઉભો થવા જતો હતો એટલે કે ના બેસ, તારા પ્રશ્નનો મારે ઉત્તર આપવો છે. મને મારો ઉત્તર મળી ગયો, મારો ઉત્તર મળી ગયો. કેમ કે મારા આત્માને જોઈને મારા પરિણામ સામે જોયું તો પરિણામમાં રાગ છૂ થઈ ગયો. અહીંયા તો વિતરાગ ભાવ મને જણાય છે પર્યાયમાં. તો ભાઈ એક વખત તું સ્વભાવ દ્રષ્ટિ કર અને સ્વભાવ દ્રષ્ટિથી જો તો તારા પરિણામમાં દુઃખ છે કે કે આત્મિક સુખ છે, આનંદ છે, જોતો ખરો. તારા પરિણામમાં મિથ્યાત્વ રહેશે જ નહીં. એક વખત સ્વભાવનું અવલંબન લે અને પછી પરિણામને જો, તો જેવો આત્મા એવા તારા પરિણામ તને દેખાશે. તારા આત્માથી વિરુદ્ધ તને પરિણામ જોવામાં આવશે નહીં. એમ અહીંયા કે છે કે વ્યવહાર નહીંથી તારી જોવાની ટેવ પડી ગઈ છે. વ્યવહાર નહીં એટલે જે જ્ઞાનનો અંશ, જે જ્ઞાનનો વ્યાપાર કેવળ માત્ર પરિણામને જોયા કરે, એના દ્રેય સ્વભાવને જોવે નહીં, દ્રેય સ્વભાવને જોવાનું છોડીને અનાદિકાળથી પરિણામને જુએ છે. તો પરિણામમાં ક્રોધ, માન, માયા, લોભ બધું એ દેખાય છે, વિકારી ભાવ, મિથ્યાત બધું દેખાય છે. પણ કે સ્વભાવ દ્રષ્ટિથી એક વખત તું વિચાર કે સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો એ રાગાદી પરિણામ પૂતગલના છે, તારી જાતના નથી, તારી આરે મળતા આવતા નથી, માટે તારા આશ્રય નથી, માટે તારા નથી. એ વિષય હવે આમાં સમજાવે છે કે તેવી રીતે તે પ્રકારનો અનુભવ એટલે જ્ઞાન કરાવવામાં સમર્થ એવી રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિરૂપ પૂતગલ પરિણામની અવસ્થા. જો અનાદિકાળથી અજ્ઞાનીને એમ લાગે છે કે રાગ, દ્વેષ, સુખ, દુઃખ પરિણામ જીવના છે, એ પોતાના આ પરિણામ મારા છે, આ પરિણામ મારા છે એવો જે સ્વીકાર, એ જ અજ્ઞાન છે. દેહ મારો છે એવું જે સદન, તે જ અજ્ઞાન છે. એમ રાગ મારો છે એમ માનવું, તે જ અજ્ઞાન છે. અને હું મારું તો જ્ઞાન છે, રાગ મારો નથી, તો એને અનુભવ થાય આત્માનો. પર્યાય અપેક્ષાએ, પર્યાય દ્રષ્ટિએ રાગ જીવનો છે. હવે રાગનો અભાવ કરાવવો છે એટલે વિવક્ષા બદલાવે છે અપેક્ષા. અને બીજી અપેક્ષાએ બીજી દ્રષ્ટિકોણથી એને જોયું નથી આત્માના રૂપ, એ અસલ આત્માનું રૂપ બતાવે છે. પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે જ્ઞાન આત્માથી અભિન્નપણાને લીધે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. શું કહે છે કે તારી પર્યાયમાં જે ક્રોધ થાય છે એ ક્રોધ થાય છે, અને ક્રોધનું થાય છે જ્ઞાન. એ જ્ઞાન આત્માથી અભિન્ન છે, અને ક્રોધના પરિણામ છે એ પૂતગલથી અભિન્ન છે, એ પૂતગલના પરિણામ છે. પૂતગલના સંબંધે થાય છે માટે તેને પૂતગલના પરિણામ કહેવાય, અને જ્ઞાન આત્માના સંબંધથી થાય છે માટે જ્ઞાનને આત્માના પરિણામ કહેવાય. અને આત્માના પરિણામ હોવાથી જ્ઞાન આત્માથી અભિન્ન છે, અને ક્રોધાદિ પરિણામ પૂતગલના સંબંધથી થાય છે, તેથી એ પરિણામ એ પૂતગલથી અભિન્ન છે. એટલે એક જીવ છે ને બીજો અજીવ છે, એક જીવ ને બીજો અજીવ, એક જીવ ને બીજું પૂતગલ, બે પદાર્થ છે. પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. હવે સ્થિતિ તો આમ છે. હવે આ સ્થિતિનું બયાન કરાવ્યા પછી જ્ઞાની પણ રાગને જાણે, અજ્ઞાની પણ રાગને જાણે છે. રાગની દશા તો અસ્થિરતાનો રાગ જ્ઞાનીને પણ આવે, પાંચ મહાવ્રતના પરિણામ જ્ઞાનની પર્યાયમાં થાય ખરા, અને દ્રવ્યલિંગી મુનિ હોય તો એને પાંચ મહાવ્રતના પરિણામ થાય. અજ્ઞાની હોય તો એને દેવગુરુ શાસ્ત્રની વંદન કરવાનો ભાવ, નમોકાર મંત્ર બોલતો હોય તો શુભ ભાવ અજ્ઞાનીને પણ આવે, અને જ્ઞાનીને પણ શુભ ભાવ તો અસ્થિરતાનો થાય. તો કહે છે કે જાણવા જાણવામાં મોટો ફેર છે, પકડ પકડમાં ફેર. બિલાડી પોતાના બચ્ચાને પકડે અને ઉંદરને પકડે, બહુ મોટો ફેર છે. આખા જોવાની દ્રષ્ટિમાં મોટો ફેર પડી ગયો છે. સમય એક છે, ભૂલ એક સમયની છે, બે સમયની નથી. જોજો, હવે જ્ઞાની કેમ જુએ છે અને અજ્ઞાની કેમ જુએ છે. અજ્ઞાની જુએ છે એ વાત સવારે આવી ગઈ, એને અત્યારે આપણે મેળવી લેશું હમણાં. કે સ્થિતિ તો આમ છે, દેહ જેમ છે એને આત્મા છે, અને દેહ આત્મામાં જણાય છે. તો એક કે છે કે મારું જ્ઞાન છે, અને બીજો કે છે કે દેહ મારો. એમ પૂતગલના સંબંધે થતા પરિણામ રાગાદી એ છે, અને આત્મામાં જ્ઞાન પણ થાય છે. એક એમ કે છે કે આ રાગ મારો છે, બીજો એમ કે છે કે જ્ઞાન મારું છે, અને રાગી તો પૂતગલ છે. એટલે બેને જોવાની દ્રષ્ટિમાં મોટો ફેર છે. એ વાત કરે છે જ્યારે જ્ઞાનને લીધે, એટલે જ્ઞાનીની વાત કરી છે અહીંયા, કે જેને સમ્યક જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, જ્ઞાનને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ દુઃખ આદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે. એટલે શું કહ્યું કે જ્ઞાનીની દશામાં રાગ દ્વેષ સુખ દુઃખ તો થાય છે પણ એ અસ્થિરતાના થાય છે, એને પોતાનું માનતો નથી, એટલે મિથ્યાત્વનો દોષ લાગતો નથી, ચારિત્રનો દોષ તો ઉભો છે, હજી પરિપૂર્ણ પરમાત્મા દશા થઈ નથી. ધણી પણ ઉગ્યો એટલે મિથ્યા દ્રષ્ટિ પણ ઉગ્યું અને જ્ઞાની થઈ ગયો. હવે એની દશામાં રાગ દ્વેષ સુખ દુઃખના ભાવ તો થાય છે, સર્વથા કઈ અભાવ થતો નથી. ફેર શું પડ્યો છે કે એ રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામને પોતાના પરિણામ માનતો નથી, એ પરિણામ પારકા છે, મારો સ્વભાવ નથી, મારી જાતના નથી, માટે હું એનો ધણી નથી, માલિક નથી, એટલે જુદાપણું એને લાગે છે. એટલે કે રાગ દ્વેષ સુખ દુઃખાદિ રૂપે એ જ્ઞાનને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ આદિનો અને તેના અનુભવનો, તેના અનુભવનો એટલે તેના સંબંધે થયું જ્ઞાન, તેનો પરસ્પર એટલે અરસપરસ રાગ અને જ્ઞાન બેયનું જુદાપણું પરસ્પર વિશેષ જાણતો હોય, તફાવત જાણતો હોય ત્યારે તેઓ એક નથી. જ્ઞાનમાં ક્રોધ જણાણો ત્યારે ક્રોધ અને જ્ઞાન બે એક નથી, જ્ઞાન જુદું છે અને ક્રોધ જુદો છે. જ્ઞાન આત્માથી અનન્ય અભિન્ન છે અને ક્રોધના પરિણામ છે એ પૂતગલના સંબંધે થાય છે, તો જેના લક્ષ્ય થાય છે એના એમ ગણીને એને પૂતગલના પરિણામ કહેવામાં. એટલે પૂતગલના પરિણામ એટલે જેમ સ્પર્શ સ્વંદ ગંધવર્ણ થાય